मुदित मन जे भगवत परायण छे कि जे भगवान नो जन छे स्वजन वैष्णव जन ईज आ कथा ने प्रेम थी मुदित मन सांभळशे प्रसन्न मन थी मुदित मन थी ये सांभळशे अने मज्जा ही अति अनुराग जेम गंगा जी में स्नान करिए छे एम आ भगवत भक्ति नी कथा में पण प्रेम थी अनुराग पूर्वक ए स्नान करशे भगवान नी कथा ए पण भक्ति नी गंगा छे तुलसी जी कहे छे के जेने आमा श्रद्धा छे आदर छे प्रेम छे भक्ति छे ए जरूर अनुराग पूर्वक એમાં હંમેશા રોજ સ્નાન કરવાનો જ છે. જંગમ તીર્થ ઘર આંગણે આવ્યું હોય અને તીર્થને છોડીને રોજ રોજ ક્યાં સ્નાન કરવા જશો? તીર્થમાં જ રોજ સ્નાન કરવાનું અને એને છોડીને બીજે જવાનું હોય ખરું? ગંગા કિનારે રહેતા હોય બધા ગંગા નહાતા હશે રોજ? આપણે કોક દાડો જઈએ તે સ્નાન કરીએ કે બોલ, પણ અહીંયા તો સુની સમુજઈ જાને મોદિત મન મજ્જાઈ અતિ અનુરાગ. આ જંગમ તીર્થના કિનારે રહેનારો રોજ સ્નાન કર્યા કરે પ્રેમથી આનંદપૂર્વક અનુરાગ ઓછો નહીં. તો ભગવાનની આ કથાને લહઈ ચારી ફલ ચાર પ્રકારના ફળ પ્રાપ્ત થાય, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ભગવત અને તે પાછું તનુ અછત તનુ સમાજ સાધુ સમાજ પ્રયાગ છતે શરીરે સ્નાન કરવાનું. અહીંયા ચાર પદાર્થ પ્રાપ્ત કરવાના એ સ્નાનમાં, નહીં તો ચારે પદાર્થ આપી દેવાનું કહ્યું. મોક્ષ પણ, મોક્ષ એટલે શરીરથી છૂટવાનું એનું નામ મોક્ષ. પણ અછત પણ શરીર હોય અને મોક્ષ, શરીરની હયાતીમાં મોક્ષ મળે. એને કહેવાય કે જીવન મુક્ત. અને જીવન મુક્ત એટલે બધી જ પ્રકારની સાચી સમજણ કેળવીને કોઈ પણ બાબતની એને ઉણપ ન રહે. ન હોય તો પણ કંઈ નહીં, અને હોય તો પણ એના માટે કોઈ સમાન દ્રષ્ટિ. એમાં લિપ્સા લાલસા કે એને કોઈ આસક્તિ નહીં, એનાથી અલિપ્ત રહે. એમ અછત તનું કહીને, અને સ્વાભાવિક છે કે જ્યારે પણ ભગવાનની કથા સાંભળવા બેઠા હોઈએ, સત્સંગમાં બેઠા હોઈએ, ત્યારે પાછળનો બધો જ વ્યવહાર ભૂલીને બેસીએ છીએ આપણે નિરાંતે. કંઈક સાંભળીએ છીએ, કંઈક સારું છે. તો જે કંઈ પીડાઓ છે, સમસ્યાઓ છે, એ બધાને એક બાજુ મૂકી દઈને માત્ર આપણે સત્સંગની કથા સાંભળવી છે. મજ્જા હી અતિ અનુરાગ અછત તનુ. કેવો ભાવ છે કે તમે સત્સંગના આંગણે બેઠા હો ત્યારે શરીરમાં હો, તમે જાતે બેઠા છો, છતાંય જાણે જીવન મુક્ત હોય, શરીરની દશા ન હોય. કેમ કે માણસ સભાન થઈને સત્સંગની અંદર બેઠો છે વ્યવહાર અને શરીર ભાવને ભૂલીને, સભાન થઈને વ્યવહાર અને પોતાની જાતને ભૂલી જાય. અછત તન સમુજહી સાધુ સમાજ આ પ્રમાણે સમજીને વિચાર કરો, તુલસીજીએ મહાપુરુષોનું કેટલું બધું મહાત્મ્ય બતાવ્યું છે, કેટલો એનો ઊંચો મહિમા બતાવ્યો છે કે સાધુ સમાજ પ્રયાગ, બધા જ સંતોનો સમુદાય છે ને એ સાક્ષાત પ્રયાગ તીર્થ જ છે, બીજું નહીં. કેમ? એટલા બધા સંતોની વચ્ચે તપ હોય, ધ્યાન હોય, ભજન હોય, ભક્તિ હોય, આમ કોઈને કોઈ દરેકની પાસેનો સદભાવ એમાં બનેલો જ હોય, સાત્વિકતા પડેલી જ હોય. અને બધાની વચ્ચે, એ બધા સંતોની વચ્ચે જ્યારે આપણે આ જઈએ એમ લાગે કે હાશ કેટલા બધા સંતો છે, કેવો આનંદ આવે છે દર્શનનો, સેવાનો, સત્સંગનો, બે સારી વાત. એટલે સાધુ સમાજને પ્રયાગ કહી દીધો. જ્યાં જ્યાં પ્રયાગરાજના તીર્થો જ્યાં હોય ત્યાં આગળ સંતો હોય જ, અને પ્રયાગરાજના તીર્થને સેવન કરવા માટે જ ખુદ ભરદ્વાજજી ત્યાં બિરાજ્યા છે, યાજ્ઞવલ્કજી પણ ત્યાં આગળ આવ્યા છે, અને કથાની શરૂઆત તો ત્યાંથી થઈ છે. માનસની કથાની શરૂઆત જો આ તો વંદન ને પ્રણામ છે. કથા તો આવશે 44માં દોહાથી શરૂ થશે, ત્યાં સુધી બધાને વંદન છે, પ્રણામ છે, સદભાવ છે વ્યક્ત કર્યા છે. અને હજુ તો આપણે બીજા દોહે ડૂબેલા છે. તો મહાપુરુષોના અને તીર્થોના મહાત્મને પહેલું સમજાય ને ત્યાર પછી તીર્થના પ્રત્યે સદભાવ જાય. તુલસીજીએ પણ અહીંયા સંતોનો મહિમા એટલો બધો ગાયો, એટલો બધો ગાયો કે જેને કારણે જંગમ તીર્થ એવા સંતોમાં શ્રદ્ધા બેસે કે શાય આપણા જેવા માણસ છે ને, અમે માણસ છીએ, એમણે ભગવાન પહેર્યા છે ને અમે આ બધા પહેર્યા, એમાં ફેર શું છે? કે ફેર આટલો જ. માણસને નજીક જઈએ ને ત્યારે સમજાય, પાર દૂરથી તો બહુ સરસ લાગે પણ નજીક જઈને જોઈએ ત્યારે ખબર પડે. અહીંયા આગળ તુલસીજીએ કહ્યું, બંધવ સંત અસજ્જન ચરના, હું સજ્જનને અને દુર્જનને બંનેને પગે લાગુ છું, બિછુરત ઉભય ભેદ કચ્છ ભરના. પણ એક કંઈક ભેદ જે છે તે તમને કહેવા માંગુ છું, મિલત એક દુઃખ દારૂ ન દેહી, બિછુરત એક પ્રાણ હરી, એક મળે તારે દુખી કરે અને બીજો જાય તારે દુખી. દુખ આપનાર બંને છે, ભગવાન આવે તારે સુખ આપે પણ આપણા ઘરે જાય ત્યારે દુઃખ લાગવાનું. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પદાર્થો અને આ ચાર કર્તવ્ય, ચાર પુરુષાર્થ આપણી વૈદિક પરંપરાના ઋષિઓએ આપણને આપ્યા છે અને એને સમર્થન આપીને તુલસીજીએ માનસમાં સ્થાન આપ્યું. લહઈ ચારી ફલ, ચારેય પ્રકારના ફળ જીવતે જીવતા પ્રાપ્ત થાય. મર્યા પછીનો મોક્ષ તો બીજા કેક, ભાઈ એમનો મોક્ષ થયો પણ એ જાણે એની ગતિ ક્યાં થઈ તો એ જાણે. પણ માણસનું જીવન એવું હોય કે જીવતે જીવતા જ એ મોક્ષની અનુભૂતિ કરી શકે અને બીજાને એમ થાય કે આ કેવા જીવન મુક્ત થઈને રહે છે. મારા જે કહ્યું જીવન મુક્ત થઈને ફરીએ, એવી રીતે જીવીએ એ જાણે કે આપણને કોઈ બંધન નથી, કોઈ ચિંતા નથી, કોઈ પણ પ્રકારની ઉપાધિ નથી, કોઈ ક્લેશ કે કોઈ અશાંતિ છે જ નહીં, એનું નામ જીવન મુક્ત. જે કંઈ વ્યવહાર છે એ બધો વ્યવહાર કરે પણ સાક્ષી ભાવથી કરીએ છીએ. અને ઘણીવાર તો સાક્ષી ભાવ એટલે કેટલે સુધી કે માણસ જીવન મુક્ત રીતે જીવતો હોય, મુક્ત રીતે, પણ હવે આ શેષ જીવન ઈશ્વરે આપ્યું છે, પૂરું થશે ત્યાં સુધી રહેવું છે, જીવન મુક્તિ. જીજી વિશા નહીં, જે છે એટલું જીવન પૂરું કરવા માટે છે. હવે એને કોઈ દુઃખ સુખની ભાવના નહીં. સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા ગયો તથા માનાપમાનયો સ્તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત. આમ ઉભય પક્ષે એને પોતાને પોતાના મનની અંદર પૂરેપૂરો સંતોષ છે કે આટલું જીવ્યા, કદું જીવવું છે, કે જીવવાની કોઈ પણ પ્રકારની ગણતરી નહીં. અછત તનુ લહઈ ચારી ફલ, જીતે જીવતા મોક્ષની અનુભૂતિ થાય. ક્યારે? સાચી સમજણ હોય તો. અનાસક્ત બનીને, અનાસક્ત કર્મ ફલમ, કઈ પણ કર્મ કરો ને એની અંદર ફલની આશા નહીં. જે કંઈ થયું ભગવાનની ઈચ્છા, મળ્યું તો પણ લોકો માટે, અને કંઈક નુકસાન થયું તો એની ઈચ્છા હતી માટે આવું થયું. યશ અપયશ હાનિ લાભ જન્મ મરણ જી બધું જ આજ આજ પ્રકાર છે એનો, બીજી કોઈ નહીં. તો આ બધાને સ્વીકારી લે જે કોઈ પરિસ્થિતિ હોય એમ, અને એને કારણે જ એને કહ્યું કે લહઈ ચારી ફલ અછત. પોતાની હયાતીમાં જ જેમ જીવચરા કરી નાખીએ છે ને, કેવી રીતે કરે છે અછત તનું, પેલાને જીવતે જીવતા કરી લઉં. આમ તો મૃત્યુ પછી જ કરવાનું હોય, પણ એ સાચી સમજણ આવી ગઈ એટલે જીવચરા પણ એ ચારી પદાર્થ અછત તનો, એને એનો આનંદ લઈ લીધો. નહીતર પાછળ એમ થાય કે અમારા પૈસાનું શું થશે, કોણ લઈ જશે, કોણ વાપરશે કે નહીં વાપરે, મારી પાછળ કશું કરશે કે નહીં કરે, કેટલી ચિંતા. પણ પરવારી ગયા જીવન મુક્ત. સાધુ સમાજ પ્રયાગ, બસ આ છે સાચી સમજણ જીવન જીવવાની આપનાર, એ સાધુ સમાજ પ્રયાગ સમાજ.